તારીખ 27/4/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 682-687 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 310
બે કાગળ મળ્યા છે. વિસ્તારપૂર્વક હાલ કાગળ લખવાનું ઘણું કરીને ક્યારેક બને છે, અને વખતે તો પત્રની પહોંચ પણ કેટલાક દિવસ વ્યતીત થયેલો થાય છે. આ દિવસોમાં પત્ર લખવાની બાહ્યાકાર વિકલ્પની વૃત્તિ ચાલતી નથી, સહજ ચાલતી નથી. એવી કોઈ અંતર પરિણામની વિશેષતા છે, એવા કારણથી એ સ્થિતિ ભલે ચાલુ રહે, પત્રાદિ ન લખાય, એ રીતે એ અભિપ્રાયથી વર્તે છે. સત્સમાગમના અભાવમાં, અભાવ પ્રસંગમાં તો વિશેષ કરી આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાનો અભ્યાસ રાખી જેને વિશે ત્યાગ વૈરાગ્ય આદિ પરમાર્થ સાધનો ઉપદેશ્યા છે તેવા ગ્રંથો વાંચવાનો પરિચય કર્તવ્ય છે, અને અપ્રમતપણે પોતાના દોષ વારંવાર જોવા યોગ્ય છે. બહુ સંક્ષેપમાં પણ મુમુક્ષુને પોતાની ભૂમિકામાં ઓછામાં ઓછું કરવું જોઈએ એટલી વાત કરી છે કે સત્સમાગમના અભાવ પ્રસંગમાં, સત્સમાગમનો સદભાવ ન હોય અને સત્સમાગમ વગર રહેવું થાય એવા દ્રવ્ય ક્ષેત્રકા ભાવ હોય ત્યારે વિશેષ કરીને આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાનો અભ્યાસ રાખવો. શું કહેવું છે કે સત્સમાગમ હોય ત્યારે તો કેટલોક સમય સત્સમાગમમાં જાય, પણ જ્યારે સત્સંગ ન હોય ત્યારે પછી બીજા કામ બધા સારી રીતે કરી લેવા, શું એમ ન રાખવું. એ વખતે પણ આરંભ પ્રત્યે પૂરતી સંક્ષેપ વાત લેતે જ રાખવું એમ કે માટે છે. આરંભ પરિગ્રહની કેમ વાત લઈએ છે, મોટું કોઈ ત્યાગ દશા તો ભૂમિકા નથી, છતાં આરંભ પરિગ્રહનો સંક્ષેપ કરવાની વાત, આરંભ પરિગ્રહ એ વૈરાગ્યને ઉપશમના કાળ છે એ વાત પોતે સારી રીતે પ્રદર્શિત કરી છે, દર્શાવી છે. એનું શું કારણ, આ થોડું વિચારવા યોગ્ય છે કે મુમુક્ષુની ભૂમિકા એ કોઈ ત્યાગીની ભૂમિકા નથી. પંચમ ગુણ સ્થાનમાં કેટલો ત્યાગ કરે શ્રાવકો, મુનિ દશામાં બધું છોડે, એવું તો કાંઈ મુમુક્ષુ દશામાં નથી. અને મુમુક્ષુથી આગળ વધીને ચતુર્થ ગુણ સ્થાનમાં આવે ત્યારે પણ કોઈ ત્યાગ દશાની ભૂમિકા તો નથી, છતાં મુમુક્ષુની ભૂમિકામાં આરંભ પરિગ્રહનો સંક્ષેપ કરવો એવી વાત કેમ લે છે કે મુમુક્ષુની ભૂમિકાનો પ્રારંભ પણ પૂર્ણ શુદ્ધિના ધ્યેયે થાય છે. તો પૂર્ણ શુદ્ધિમાં શું બાકી રહ્યું, પૂર્ણ શુદ્ધિમાં મુનિ પણ બાકી રહ્યું, શ્રાવક પણ બાકી રહ્યું, શું બાકી રહ્યું, જેને જે મુમુક્ષુને પોતાના પરિપૂર્ણ શુદ્ધ અવસ્થાની ભાવના હોય, ધ્યેય હોય, જેને કિંચિત માત્ર દોષ રાખવો નથી એવો નિર્ણય નિર્ધાર કર્યો હોય, નિર્ધાર કર્યો તો એને વર્તમાન પરિસ્થિતિથી પાછું ઉઠવું પડશે. વર્તમાન પરિસ્થિતિમાં આરંભ પરિગ્રહ પૂર્વકર્મ પ્રમાણે ઉદયમાન ચાલુ જ છે. દરેકનું પંચેન્દ્રિય મનુષ્ય જીવ છે તો પાંચ ઇન્દ્રિયના વિષયોના ભોગવટાના પુણ્ય લઈને આવ્યો છે. પાંચ ઇન્દ્રિય કુદરતી થઈ છે તો પાંચ ઇન્દ્રિયના વિષયોના ભોગવટાના પુણ્ય લઈને આવ્યો છે. ભલે પાપ બાંધશે ભોગવતી વખતે, પણ એટલા પુણ્ય લઈને તો આવ્યો છે. તો ત્યાં જે સ્થિતિમાં આવ્યો છે એ સ્થિતિમાંથી પાછું એને હટવું જોઈએ, કેમ કે એને માર્ગ બદલવો છે. સંસાર માર્ગેથી પાછા વળીને મોક્ષ માર્ગે એને જવું છે તો એને આજે આરંભ પરિગ્રહમાં ઊભો છે ત્યાંથી એને વૃત્તિ સંક્ષેપ કરવી પડશે કે મારું મુખ્ય કાર્ય તો મારો મોક્ષાર્થનું છે. આ જે વર્તમાન આરંભ પરિગ્રહ છે એમાં તીવ્ર રસે કરીને પ્રવર્તન એ મારા આત્માને અધોગતિમાં લઈ જવા સિવાય બીજું કોઈ કામ નથી. એટલે અહીંયા એની વૃત્તિ સંક્ષેપ આવવી જોઈએ. પોતાના ધ્યેયને અનુસરીને એની વૃત્તિ સંક્ષેપ થવી જોઈએ અને તો જ એને સત્સંગ માટે સમય મળે. નહીતર જગતમાં વ્યવસાયની પ્રવૃત્તિના પ્રકાર અને પરિસ્થિતિ એવી છે કે માણસ જો એ વધારતો જાય તો એને એમ કહેવું પડે કે ભાઈ મારે જરાય વખત નથી, મારા કામકાજ સિવાય મને કઈ વખત નથી. આ પરિસ્થિતિ આવવાની બુદ્ધિશાળી મળ્યા, કામકાજ માં રેચા પીચા હાજરી ઓછી દેખાય, કેમ શું વિચાર કર્યો છે? તો કે જો સંસારમાં રહેવું હોય તો પછી સંસારના કાર્યો સરખી રીતે સંભાળવા જ પડે, અને સંસારમાં ન રહેવું હોય ને ત્યાગી થઈ જવું હોય તો બધું મૂકી દેવું જોઈએ, બધું મૂકીને એક આત્માનું જ કરી લેવું. પણ એ તો કઈ પરિસ્થિતિ આપણે દેખાતી નથી કે બધું છોડીને ચાલ્યા ચાલી નીકળીએ, ઘરબાર છોડીને બધું છોડીને ચાલી નીકળીએ. હવે જયારે ઘરબારમાં રહેવું છે તો ઘરબાર તો સરખી રીતે ચલાવવા જ રહ્યા. એટલે બે ઘોડે ચડવા જઈએ તો પડી જઈએ, એટલે એક ઘોડે બરાબર ચડવું. એ વાત તો મને યોગ્ય લાગતી નથી. મુમુક્ષુ જીવને પણ કોઈ પણ પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો ઉદય હોય એ પૂર્વકર્મ અનુસાર છે. એ માને છે કે હું મારો ઘરબાર સંસાર કારોબાર ચલાવવા માટે પૂરેપૂરો વખત ને પૂરેપૂરી સાવધાની દઉં તો એવું સરખું ચાલે કે સારામાં સારું સંસારની અંદર કોઈ પ્રતિકૂળતાઓ ન આવે ને અનુકૂળતાથી બધી આપણી જીવનની ગાડી ચાલે. એ વાતમાં નથી. આજે એકદમ સફળતાથી કાર્ય કરતો દેખાતો માણસ આવતીકાલે તે જ માણસ નિષ્ફળ જાય છે, એ જ કાર્યમાં નિષ્ફળ જાય છે જે કાર્યમાં એ સફળ થયો હોય. કેમ કે બીજા સંયોગો એના હાથની વાત નથી. એટલે મુમુક્ષુ એ નિર્ધાર કરવો જોઈએ કે કોઈ પણ ક્ષેત્ર કાળ ભાવ હો, મારું આત્મકાર્ય કરવાનું હું મુખ્યપણે ચાલુ રાખીશ અને ગૌણપણે આ બધું જે સંસારિક કાર્ય કરવું પડે છે કર્યા વિના મારો ઉપાય નથી, મારા પરિણામ જ બગડી જાય જો એ કાર્યોમાં પ્રવૃત્તિ બિલકુલ છોડી દેતા, હઠથી પણ જોર જુલમથી દમનથી ને હઠથી છોડી દઉં તો મારા જ પરિણામ બગડવાના છે, ક્લેશ પામવાના છે. એટલે પરિણામને સમતોલ રાખવા પૂરતી વાત છે. જેમ માણસ ગમે એટલો વેપાર ધંધો કરે પછી એમ કહે ભાઈ થોડી વાર આપણે હરવા ફરવા ક્યાંક મેન્ટલ રિક્રિએશન માટે જઈએ, શું કે માનસિક રાહત આરામ મળે, માનસિક આરામ મળે, ચાલો ફરવા જઈએ, રવા જઈએ ક્યાંય, કેમ એમ કરે છે, અથવા 12 મહિનામાં અમુક મહિના રજાને લઈને કામકાજની અંદર માથું એટલું બધું ખરાબ થયું હોય, થોડું માનસિક રાહત થઈ જાય, તો એને એ માનસિક રાહત લેવાને બદલે આ બાજુ આ રસ્તો પકડવાની જરૂર છે. મુખ્યપણે પોતાનું આત્મહિત કરે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવપૂર્વ કર્મના ઉપાર્જિત કર્મ અનુસાર ગમે તે પ્રકારના હો, સાથે સાથે આ કામ મારે ચાલુ જ રાખવું જોઈએ, હર હંમેશ નિત્ય એવો અભ્યાસ રાખવો કે જેને વિશે ત્યાગ વૈરાગ આદિ પરમાર્થ સાધનો ઉપદેશા છે તેવો ગ્રંથો વાંચવાનો પણ પરિચય કર્તવ્ય છે. જે ધર્માત્માઓ ત્યાગ વૈરાગ્યમાં આવીને જેણે પરમાર્થ સાધ્યો, પાછો એકલો બાહ્ય ત્યાગ વૈરાગ નહીં પણ પરમાર્થ સાધનો ઉપદેશા છે, ત્યાગ વૈરાગ સાથે જેનો પરમાર્થનો સંબંધ છે, પરમાર્થ વગરના નહીં, તેવા ગ્રંથો વાંચવાનો, તે પ્રકારના પુસ્તકો ગ્રંથો છે એ વાંચવાનો પરિચય કર્તવ્ય છે. એટલે એ ભાવ એને ચાલુ રહે એના માટે આ પ્રત્યે પરિચય પણ કર્તવ્ય છે. અને અપ્રમત્તપણે એટલે પ્રમાદ વગર, પ્રમાદ વગર એટલે જાગૃતિએ, આત્મજાગૃતિએ પોતાના દોષ વારંવાર જોવા યોગ્ય છે. આત્મજાગૃતિપૂર્વક પોતાના દોષ જોવા, ત્યાગ વૈરાગ આદિ પરમાર્થ સાધનો ઉપદેશા હોય એવા ગ્રંથોનું અધ્યયન કરવું, શાસ્ત્રોનું અધ્યયન કરવું, અને વર્તમાન કર્મ ઉદયમાંથી રસ છોડી દેવો, આરંભ પરિગ્રહનો રસ છોડી દેવો, એ વગેરે પ્રકારે સત્સમાગમનો અભાવ હોય ત્યારે પણ મુમુક્ષુએ પ્રવર્તવું ઘટે છે. આ મુમુક્ષુએ કેમ પ્રવર્તવું એની શિખામણ છે જ્ઞાની પુરુષની. મુમુક્ષુએ જીવન કેવી રીતે જીવવું, જો આ પ્રશ્ન થાય છે ને, શું કરવું, આ કરવું, વારંવાર જોવા જાય, એકદમ જાગ્રત રહીને, અપ્રમત્તપણે એટલે પ્રમાદ વગર, એમાં પ્રમાદ ન કરવો, અથવા પ્રમાદ ન કરવો એટલે અજાગૃતિ એમાં ન થવી જોઈએ. કે ક્યારેક જોવે પાછો ઉદયમાં એવો લાગી જાય, વળી ક્યારેક એને પોતાનો દોસ્તનો વિચાર આવે, એ વિચાર આવે, જોવે શું વિચાર આવે, એને વિચારની વાત નથી, ચાલતો હોય ત્યારે એને પકડવો, ઊભો હોય ત્યારે એને પકડવો, એમ વાત છે. દોષ ઊભો હોય ત્યારે, દોષ ચાલતો હોય ત્યારે એને પકડવો, તો એ દોષ છે એનો રસ ગળી જાય, વિચાર આવે એમાં એટલું કામ ન થાય. એ અભ્યાસ રાખવામાં પ્રેક્ટિસ છે અને દોષ જોવામાં પ્રેક્ટિસ છે, એ પ્રેક્ટિસનો વિષય થયો. અને ગ્રંથ વાંચવો વિચારવું એમાં વિચારની વાત છે, એમ વિચાર અને પ્રેક્ટિસ બે લીધી છે. થિયરી છે ગ્રંથોની અંદર તો વ્યાખ્યા છે એટલે થિયરી છે, અને એને આ બે જગ્યાએ લાગુ કરવી, જ્યાં આરંભ પરિગ્રહનો પોતાને ઉદયમાન પ્રસંગ હોય ત્યાં, અને જ્યાં પોતાના દોષ ઉત્પન્ન થતા હોય ત્યાં, બસ આ બે જગ્યાએ આ પ્રેક્ટિસ કરવી, વાંચેલું એને લાગુ કરવું. આ રીતે મુમુક્ષુની ભૂમિકામાં જીવન જીવવા યોગ્ય છે, કે જેને કારણે એને દર્શન મોહનો અનુભાગ ઘટે, મિથ્યાત્વનો રસ ગળે, સાદી ભાષામાં કહીએ તો મિથ્યાત્વનો રસ ગળે, અને પોતાના સ્વરૂપને સમજવા જેટલો, પોતાના સ્વરૂપનો ભાવ ભાસે એટલી હદે એનું જ્ઞાન એ ભૂમિકામાં, મુમુક્ષુની ભૂમિકામાં, નિર્મળતામાં આવે. થશે ત્યાં સુધી એને આ પ્રયોગ ચાલુ રાખો, આ પ્રકારનું જીવન ચાલુ રાખો, જ્યાં સુધી સ્વરૂપનો ભાવ ભાસે નહીં ત્યાં જિજ્ઞાસા પૂર્વક, સ્વરૂપ કેવું છે એની જિજ્ઞાસા પૂર્વક, પછી જ્યારે ભાવ ભાષણ થાય ત્યારે તો આપોઆપ આગળનો રસ્તો શું કર્તવ્ય છે અને અકર્તવ્ય છે એનો વિવેક આવી જાય છે. સાચો રસ્તો નથી મળ્યો એટલે ખોટો ઉપાય એવી રીતે જ કર્યો છે કે વૃત્તિને દમન કર્યું છે. ધર્મ ધાર્મિક પર્વના દિવસો આવે ત્યારે ધર્મ કરવાનો દિવસ માન્યો છે અને બાકીના દિવસોમાં કર્મ કરવાના દિવસો માન્યા છે. ધર્મ રોજ આહાર પાણી લેવા તો રોજ ધર્મ કરવો એમ ન હોય. જો શરીરને રોજ આહારની જરૂર છે, નિંદ્રાની જરૂર છે, પાણીની જરૂર છે, એને માટે વખત પણ કાઢે છે, તો પછી આત્માના કલ્યાણ માટે રોજ આને આત્મભાવનું સિંચન કરવું એવી જરૂર નથી? દેહને જરૂર છે તો આત્માને જરૂર નથી? પણ આ જીવે અનાદિકાળથી અનંતકાળ અત્યાર સુધીનો વ્યતીત કર્યો એમાં એકલું દેહાર્થે જ જીવન જીવ્યો છે, આત્માર્થે જીવન જીવ્યો નથી. હવે આત્માર્થે જીવન જીવવાની શરૂઆત કરવાની છે. દેહનું જે થવું હશે એ થશે એવી ઉપેક્ષા કરીને, એવી ઉપેક્ષા કરીને એટલે દેહની સાવધાની છોડીને, દેહની સાવધાની છોડીને એટલે દેહાર્થની પણ સાવધાની છોડીને આત્માર્થની સાવધાની આવે તો એ આત્માર્થની દિશામાં એક ડગલું કંઈક વિકાસ થવાનો અવકાશ છે. પણ દેહાર્થની સાવધાની એવી ને એવી રાખવી છે અને આત્માનું હારે હારે કરવું છે. અને એ આત્માનું કેવી રીતે કરવું છે કે થોડા પુસ્તકો વાંચીએ, થોડું સાંભળી લઈએ, થોડું ધારી લઈએ, પૂજા ભક્તિ દયાદાન કરીએ, ચાલો. એ રીતે અનંત કાળે પણ કોઈ સાધન થાય એવું નથી. આપણે કોઈ વાર લઈએ છીએ ભાઈ, એટલી મૂડી ભેગી થાય કે જેના વ્યાજમાં મોંઘવારી વધે તો પણ આ જીવિકામાં વાંધો આવે નહીં, એટલી મૂડી જો બેંકમાં ફિક્સમાં મૂકી દે તો પછી નિરાતે સોનગઢ જઈને બેસી નિવૃત્તિ લઈ, પછી સોનગઢ જઈને બેસી, સોનગઢ જઈને નથી બેઠો પણ બેંકની ફિક્સ ડિપોઝિટ ઉપર જઈને બેઠો છે, સોનગઢમાં નથી બેઠો. એ સોનગઢમાં જાય કે ગમે ત્યાં જાય પછી કઈ પત્તો લાગે એવું, કેમ કે આધાર ખોટો છે. આધાર શું લીધો? કે હવે મને વાંધો નથી, મારી પાસે એટલું છે કે હવે મને વાંધો નથી, એ આધારે એને આત્માનું કાર્ય કરવું છે. આધાર જ્યાં સુધી પોતાના સ્વરૂપનો લેવાની અભિપ્રાય નહીં થાય ત્યાં સુધી અનાદિનો જે આ આધાર લીધો છે એ મૂકવાનો નથી, દ્રઢ કરશે. ધર્મના બાને પણ એને દ્રઢ કરશે, નિવૃત્તિના બાને પણ એને દ્રઢ કરશે. એ પરિસ્થિતિ હા મૂળમાં જ ભૂસે, રસ્તો જ ખોટો છે, એ રસ્તો ખોટો છે. બરાબર છે, પણ અહીંયા એમ કે છે કે સગવડતા ન હોય તો યાચના જ કરવી એવું નહીં, સગવડતા ન હોય તો અગવડતા એ ચલાવી લેવું એમ કેમ નથી આવતું? અને સગવડતા કેટલી જોઈએ એનું કોઈ પૂર્ણ વિરામ છે કોઈ જગ્યાએ? હે, કોઈને પૂર્ણ વિરામ દેખાય છે કોઈની સગવડતાનો? કે ભાઈ આટલી સગવડતા મળી હવે મારે પૂરેપૂરી થઈ ગઈ, હવે મારે વાંધો નથી, એટલે પછી તો કઈ એનો પૂર્ણ વિરામ તો છે નહીં, કઈ બરાબર નથી. મુદ્દાની વાત એ છે કે કોના આધારે ધર્મ કરવો છે, સગવડતાના આધારે કરવો છે કે આત્માના આધારે કરવો છે. સગવડતાના આધારે સગવડિયો ધર્મ થશે, આત્મધર્મ અમારો તો સગવડિયો ધર્મ, સગવડ હોય એ પ્રમાણે કરીએ, સગવડ ન હોય એ પ્રમાણે અમે ન કરીએ. છોડી દીધો છે. આગળ પાછળ કોઈ ટીકા ટિપ્પણી ઉપદેશ કાંઈ નહીં, સૂચના ખાલી. અન્ય પુરુષ કી દ્રષ્ટિ મે જગ વ્યવહાર લખાય, વૃંદાવન જબ જગ નહીં કોણ વ્યવહાર બતાય. પોતાની દશા લખે છે, અમે તો આ સ્થિતિમાં છીએ કે બીજા લોકોની દ્રષ્ટિમાં એમ લાગે છે કે આ જગતના વ્યવહારની વચ્ચે ઊભા છે, દુકાને બેસે છે, લીએ છે, દીએ છે, લેવા દેવાનો બધો વ્યવહાર બરાબર સંભાળીને કરે છે. એ અન્ય પુરુષ કી દ્રષ્ટિમે જગ વ્યવહાર લખાય, લખાય એટલે જ્ઞાનમાં આવે, સમજાય. વૃંદાવન કહે છે, કવિ પોતે કહે છે કે જબ જગ નહીં, મને તો જગત જ દેખાતું નથી, એકલો આત્મા દેખાય છે, મને તો મારો આત્મા સિવાય કાંઈ દેખાતું નથી. અર્જુન બાણાવળીને એકલો મત્સ્યવેદની અંદર માછલીની આંખ દેખાતી હતી, બીજું કઈ દેખાતું નતું. વૃંદાવન જબ જગ નહીં કોણ વ્યવહાર બતાય, પછી એને બતાવો તમે એને વ્યવહાર કેવી રીતે હોય. આત્મા આત્માની વચ્ચે તો વ્યવહાર હોતો નથી, વેદ સ્વરૂપમાં જે અમે નિવાસ કર્યો છે ત્યાં લેવા દેવાની કડાકૂટ રહેતી નથી. 681માં કહી ગયા કે હે કૃપાળુ, મેં તારા અભેદ સ્વરૂપમાં નિવાસ કર્યો છે એટલે હવે તો કોઈ લેવા દેવાની કડાકૂટ રહી નથી, કોની સાથે વ્યવહાર કરવો. એ રીતે પોતાની આત્માની મસ્તીની એક કડી બીજા કવિના આધારે લખી છે. એ 684માં તો ખાલી બે પંક્તિ છે, 685માં પત્ર અંબાલાલ ભાઈ ઉપરનો છે. આગળ એક મળ્યો છે, શ્રી કુંવરજીએ અત્રે ઉપદેશ વચનો તમારી પાસે લખેલા છે તે વાંચવા મળવા માટે વિજ્ઞાપના કરી હતી. આગળ જે કુંવરજી મગનલાલનો પત્ર આવી ગયો એની વાત લખે છે અંબાલાલભાઈને, તે વચનો વાંચવા મળવા માટે સ્તંભતીર્થ લખશો તો લક્ષે તો પ્રસંગ યોગ્ય લખીશું એમ કલ્લો લખ્યું હતું. અમે એને આ રીતે જવાબ લખ્યો છે કે ભાઈ તમે ખંભાત લખજો અને અમે પણ અહીંયા લક્ષે તો પૂછાવશે એનો યોગ્ય જવાબ આપશું. પણ એ પૂછાવે એ પહેલાં પોતે જ પત્ર લખી નાખ્યો છે કે ભાઈ આ રીતે પૂછાવે, પછી પોતે જવાબ લખે, પછી એટલું મોડું ન થાય, પોતે જ લખી નાખ્યો છે કે આ રીતે પત્ર વ્યવહાર ચાલ્યો છે. જો બને તો તેમને વર્તમાનમાં વિશેષ ઉપકારભૂત થાય એવા કેટલાક વચનો તેમાંથી લખી મોકલશો. જો કેટલી વાત, જો બને તો તેમને વર્તમાનમાં વિશેષ ઉપકારભૂત થાય એમ. મોટી મોટી વાતો, ઝીણામાં ઝીણી વાતો, સૂક્ષ્મમાં સૂક્ષ્મ ઊંચી ઊંચી વાતો મોકલજો એમ નથી લખો. અત્યારે એને શું ઉપકારભૂત થાય એવો જરા ખ્યાલ રાખીને આ લાઈન દોરી શું આપે છે. કોઈ એ જ્યાં ઊભો છે પરિચયમાં હોય ઓછા વત્તા પ્રમાણમાં એને ઉપકારભૂત થાય એવા કેટલાક વચનો તેમાંથી એટલે તમારી પાસે છે એમાંથી લખીને મોકલશો. એમાં પણ સમ્યક દર્શનના લક્ષણાદિવાળા પત્રો તેમને વિશેષ ઉપકારભૂત થઈ શકવા યોગ્ય છે. આ પોતે એમની યોગ્યતા જોઈ છે કુંવરજીભાઈને, તો એને આ વિષયના વચનો લખીને મોકલજો કે જેમાં સમ્યક દર્શનના લક્ષણો એ વગેરે જેની અંદર લખ્યું હોય. સમસંવેગરૂપ નિર્વેદ આસ્થા અનુકંપાના વિષયના જે પત્રો આવ્યા છે એ એમને વિશેષ ઉપકારભૂત થઈ શકવાને યોગ્ય છે. વિરમગામથી શ્રી સુખલાલ જો શ્રી કુંવરજીની પીઠે પત્રોની માગણી કરે તો એ પણ એમને ત્યાર પછી જે પત્રકાર સુખલાલભાઈને ચાલી ગયો છે. પછીનો આવે છે 686માં આવે છે, તો તેને સંબંધમાં પણ ઉપર પ્રમાણે કરવા યોગ્ય છે. બંનેને એ રીતે તમે એક એક નકલ મોકલજો. એ રીતે અંબાલાલભાઈને સૂચના આપી છે અને એમની સૂચના પ્રમાણે એ બધું કાર્ય એ વખતે કરતા હતા. 686 છે એ સુખલાલ સગનલાલ વિરમગામ ઉપર. તમ વગેરેના સમાગમ પછી અત્રે આવવું થયું હતું. એ દેશમાં આવી ગયા છે, ત્યાર પછી મુંબઈ આવવાનું થયું છે. તેવામાં તમારો કાગળ એક મળ્યો હતો. હાલ 3-4 દિવસ પહેલા એક બીજો કાગળ મળ્યો છે. વિસ્તારથી પત્રાદિ લખવાનો કેટલોક વખત થયા. કોઈક વાર બની શકે છે અને કોઈક વખત પત્રની પહોંચ લખવામાં પણ એમ બને છે, એટલે પત્ર લખવાનું અનિયમિત છે. પ્રથમ કેટલાક મુમુક્ષુઓ પ્રત્યે ઉપદેશ પત્રો લખાયા છે, તેની પ્રતો એટલે નકલો શ્રી અંબાલાલ પાસે છે. પહેલાં કેટલાક મુમુક્ષુઓને પત્રો લખ્યા છે એટલે એમને કોઈ પુસ્તક નથી લખ્યું જોઈએ, પત્રો લખ્યા છે. બહુ શરૂઆતમાં મોક્ષમાળાને લખી જુદી વાત છે, પણ પછી શું કે એટલો લખવાનો ઉપયોગ એમનો ચાલ્યો નથી એ વિષયમાં, અને સમય પણ એમને ઉદયકાર્યો વચ્ચે નથી મળ્યો. પણ પ્રથમ કેટલાક મુમુક્ષુઓ પ્રત્યે જે ઉપદેશ પત્રો લખાયા છે તેની પ્રતો શ્રી અંબાલાલ પાસે છે. તે પત્રો વાંચવા વિચારવાના પરિચયથી ક્ષયોપશમની વિશેષ શુદ્ધિ થઈ શકવા યોગ્ય છે. જ્ઞાનની નિર્મળતા, ક્ષયોપશમ જ્ઞાનની નિર્મળતા, શુદ્ધિનો અર્થ અહીંયા નિર્મળતા લેવો, મોહનો અનુભવ ઘટે તો થાય એ નિર્મળતા. આગળ એક જગ્યાએ લખ્યું કે તમે ગંભીરતાથી સ્થિર ચિત્તે વાંચજો આ પત્રોને, તમે સ્થિર ચિત્તે ગંભીરતાપૂર્વક વાંચજો. અને અહીંયા એમ કહે છે કે આ પત્રો વાંચવા વિચારવાના પરિચયથી તમારા જ્ઞાનની નિર્મળતા વિશેષ થઈ શકવા યોગ્ય છે, એટલો એને એક સાથે સાથે સૂચના કરી દીધી છે. શ્રી અંબાલાલ પ્રત્યે તે પત્રો વાંચવા મળવા માટે વિજ્ઞાપના કરશો અને અંબાલાલભાઈને એ માટે તમે લખશો એવી વિનંતી છે. એમ કરીને સુખલાલભાઈને આ પત્રો વાંચવા માટે પોતે સૂચના આપી છે. પછીનો પત્ર છે 687 સૌભાગ્યભાઈ ઉપરનો છે. ઘણા દિવસ થયા, હાલ પત્ર નથી તે લખશો. અત્રેથી જેમ પ્રથમ વિસ્તારપૂર્વક પત્ર લખવાનું થતું હતું તેમ કેટલાક વખત થયા ઘણું કરીને તથારૂપ પ્રારબ્ધને લીધે થતું નથી, એટલે વિકલ્પ જ ચાલતો નથી એમ કહે છે. તથારૂપ પ્રારબ્ધ એટલે શું કે પત્ર લખવો પણ એક અમારો પ્રારબ્ધ છે, ઉદયભાવ છે ને, એટલે એ પ્રારબ્ધમાં નાખે છે. પ્રારબ્ધ અને અમે જુદા પડી ગયા છે, પૂર્વકર્મને અમે જુદા પડી ગયા છે. પૂર્વકર્મ કરત કાંઈ થાય તો થાય, ન થાય તો ન થાય, અમે અમારા કામમાં પડેલા છીએ એમ. એટલે થતું નથી, પ્રારબ્ધને લીધે થતું નથી એમ કહેવું છે. હવે આ જે બે પેરેગ્રાફ છે એ વિષય ઉપર તો આપણે ઘણી ચર્ચાઓ ચાલી છે, એ વિષય છે કરવા પ્રત્યે વૃત્તિ નથી. શું કરવા પ્રત્યે? વ્યવહારની પ્રવૃત્તિ, વ્યવસાયની પ્રવૃત્તિ અથવા ઉદયમાન સંસારિક કાર્યોની પ્રવૃત્તિ કરવા પ્રત્યે જેની વૃત્તિ નથી એટલે રસ નથી, વૃત્તિમાં શું રસ નથી, અથવા એક ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી, એટલે એક ક્ષણ પણ એ કર્તવ્ય છે, બીજા ક્ષણે છોડી દેવું, પહેલે ક્ષણે એ કર્તવ્ય છે એમ એ કરવા યોગ્યપણે પણ જેને ભાસતું નથી, તેમ છતાં પ્રવૃત્તિ કરવાથી ઉત્પન્ન થતા ફળ પ્રત્યે જેની ઉદાસીનતા છે, એટલે વેપાર કરતા પૈસા કમાણી કમાણી થાય, શું થાય, પ્રવૃત્તિ કરતા નફો થાય, તો એ પ્રવૃત્તિ કરવાથી ઉત્પન્ન થતા ફળ પ્રત્યે જેની ઉદાસીનતા છે, જ્ઞાની કેવા હોય છે એની વાત કરે છે, તેવા કોઈ આપ્ત પુરુષ તથારૂપ પ્રારબ્ધ યોગથી પરિગ્રહ સંયોગ આદિમાં વર્તતા દેખાતા હોય. મારા આત્મામાં કઈ મળ્યું નથી, તેવા કોઈ આપ્ત પુરુષ, આપ્તનો અર્થ થાય છે પારમાર્થિક વિષયમાં જેના ઉપર વિશ્વાસ મૂકી શકાય, પરમાર્થ એટલે આત્મકલ્યાણ, આત્માના કલ્યાણના વિષયમાં જેના વચનો ઉપર વિશ્વાસ મૂકી શકાય એવા જે વિશ્વાસને યોગ્ય હોય, વિશ્વસનીય જેને કહેવામાં આવે છે એવા પુરુષને આપ્ત પુરુષ કહેવામાં આવે છે. જૈન દર્શનમાં આપ્ત પુરુષનો મુખ્ય અર્થ અરિહંત દેવને કરવામાં આવ્યો છે, અરિહંત દેવને આપ્ત પુરુષ ગણ્યા છે, કેમ કે અરિહંત દેવ સંપૂર્ણ નિર્દોષ થયા છે, સંપૂર્ણ વિતરાગ થયા છે, જેમને રાગનો પણ એક અંશ નથી અને જેમને અજ્ઞાનનો પણ એક અંશ નથી, વિપરીત જ્ઞાનનો પણ એક અંશ નથી અને અલ્પજ્ઞત્વનો પણ એક અંશ જેને નથી, એવા જે સંપૂર્ણ નિર્દોષ થયા છે તેમના વચનો ઉપર અવિશ્વાસ કરવા માટે કોઈ જગ્યા નથી, અવકાશ નથી કે એમના વચનો ઉપર અવિશ્વાસ કરી શકાય, એટલે અરિહંત તીર્થંકર દેવને આપ્ત પુરુષ કહેવામાં આવ્યા છે. પછી બીજો નંબર આવે છે નિર્ગ્રંથ ગુરુનો, એ પણ આપ્ત પુરુષ છે, અને ત્રીજો નંબર આવે છે સત્પુરુષનો, જ્ઞાની પુરુષનો, સ્વાનુભવ સંપન્ન જે છે એમનો, કે જે વિશ્વાસ મૂકવા યોગ્ય જે એમના વચનો છે આત્મકલ્યાણ માટે, આત્મકલ્યાણના વિષયમાં તેઓએ અનુભવથી આત્મકલ્યાણને સિદ્ધ કર્યું હોવાથી, સિદ્ધ નામ પ્રાપ્ત કર્યું હોવાથી, એ રસ્તાના તેઓ અજાણ નહીં હોવાથી, એ રસ્તાના તેઓ અજાણ નહીં હોવાથી એમના વચનો ઉપર વિશ્વાસ મૂકવા યોગ્ય છે, એટલે એમને આપ્ત પુરુષ કહેવામાં આવે છે. આ ચાલુ ભાષામાં નથી વપરાતો, જૈન શાસ્ત્રની પરિભાષાનો આ શબ્દ છે, પારિભાષિક શબ્દ છે. એવા કોઈ આપ્ત પુરુષ, કોઈ આપ્ત પુરુષ હોય, પછી જ્ઞાની સમ્યક દ્રષ્ટિ હોય, નિર્ગ્રંથ મુનિ હોય, તીર્થંકર દેવ, પણ અહીંયા તો સત્પુરુષ લેવા, કેમ કે અહીંયા એ પ્રવૃત્તિમાં છે, નિર્ગ્રંથને પ્રવૃત્તિ નથી, અરિયંતને પ્રવૃત્તિ નથી, એટલે અહીંયા આપ્ત પુરુષનો અર્થ જ્ઞાની પુરુષ લેવા છે, સત્પુરુષ લેવા છે, જે ચતુર્થ ગુણ સ્થાને બિરાજમાન હોય છે. એવા કોઈ આપ્ત પુરુષ તથારૂપ પ્રારબ્ધ યોગથી, એટલે એવા પ્રકારના કોઈ પૂર્વકર્મના યોગે પરિગ્રહ સંયોગ આદિમાં વર્તતા દેખાતા હોય, એમને એવો સંયોગ હોય કે જેને પરિગ્રહ કહેવાય, ભાઈ આ બેંક બેલેન્સ એમનું છે, આ ખાતામાં રકમ જમે પડી છે એ એમના નામે છે, આ એમના કપડા છે, આ એમનું ઘર છે, આ ઘરની માલિકી એમની ગણાય છે, એ બધો પરિગ્રહ સંયોગ આદિમાં વચ્ચે વર્તતા દેખાતા જોવામાં આવતા હોય. તો તેવા પુરુષને વિશે જ્ઞાન દશા છે એમ શી રીતે જાણી શકાય? હવે એમણે પ્રશ્નને એક જ પ્રશ્નને ઉલટાવ્યો છે. ખરી વાત તો શું કે એવા પુરુષને જ્ઞાન દશા છે કે જે પુરુષ પૂર્વ પ્રારબ્ધના યુગથી બીજા સામાન્ય મનુષ્યોની જેમ જ પરિગ્રહ અને સંયોગની વચ્ચે જોવામાં આવતા હોય તો એ પુરુષને જ્ઞાન વિશે જ્ઞાન દશા છે એમ શી રીતે જાણી શકાય? કઈ રીતે જાણી શકાય એમ કહ્યું. એક તો જાણવાની રીત શું, આ પ્રશ્ન છે. બીજો કે તે પુરુષ આપતો એટલે પરમાર્થે અથવા પ્રતીતિ કરવા યોગ્ય છે? પરમાર્થ અર્થે એટલે આત્મકલ્યાણ અર્થે પ્રતીતિ કરવા યોગ્ય છે, વિશ્વાસ કરવા યોગ્ય છે, ભરોસો કરવા યોગ્ય છે અથવા જ્ઞાની છે એમ કયા લક્ષણે ઓળખી શકાય? એના લક્ષણ શું? એક તો કઈ રીતમાં એનો પેટા વિભાગ છે કે ગમે તે રીત હોય પણ એના લક્ષણ જો ન હોય તો લક્ષણ વગરની એ રીત પણ પર્યાપ્ત નથી. માટે એના કયા લક્ષણો હોય કે જે લક્ષણ દ્વારા એને જ્ઞાન દશા છે એમ ઓળખી શકાય? રીત અને રીતમાં લક્ષણની વાત પણ સ્પષ્ટ કરી કે લક્ષણ વગરની રીત નહીં, પાછી જ્ઞાન દશાના કોઈ લક્ષણો પણ એના તપાસવા જોઈએ એમ કહે છે. ત્રીજું કે કદાપી કોઈ મુમુક્ષુને કોઈ બીજા મુમુક્ષુ પુરુષના સત્સંગ યોગથી એમ જાણવામાં આવ્યું. હવે પોતે અજાણ્યો છે પણ કોઈ બીજા મુમુક્ષુ એમ કહ્યું કે ભાઈ આ જ્ઞાની છે, તમારે જો સત્સંગ કરવો હોય તો આ જ્ઞાની પુરુષ છે. ભલે એ આરંભ પરિગ્રહમાં દેખાતા હોય શું પણ એ જ્ઞાની છે એમ જાણવામાં આવ્યું હોય તો તે ઓળખાણમાં ભ્રાંતિ પડે તેવો વ્યવહાર તે પુરુષ વિશે પ્રત્યક્ષ દેખાય છે. શું એ વેપાર કરે છે ત્યારે રાગ કરે છે, કોઈ વખત દ્વેષ કરતા જોવામાં આવે છે અને એ સંબંધીનો ચારિત્રમો પણ જોવામાં આવે છે. દર્શનમો અને ચારિત્રમો જુદો પાડવો તો મુશ્કેલ છે સામાન્ય માણસ માટે તો, પણ મો જોવામાં આવે છે. પછી એ કયો મો ગણવો એ બધી બીજી વાત છે, પણ એમનો રાગ દેખાય છે, એમનો દ્વેષ દેખાય છે. રાગ હોય ને દ્વેષ ન હોય એવું કદી બને જ નહીં. રાગને બીજી બાજુ એક સિક્કાને જેમ હોય છે એ દ્વેષની છે. રાગ ખસે ત્યાં દ્વેષ આવ્યા વિના રે નહીં. જેના ઉપર રાગ હોય એના ઉપરનો રાગ ખસે ત્યારે સીધો દ્વેષમાં પરિણમી જાય. આ સામાન્ય સંસારી જીવની કુદરતી પરિસ્થિતિ છે, અનિવાર્ય પરિસ્થિતિ છે. કોઈ એમ કે અમને રાગ છે પણ અમે ક્યાંય દ્વેષ નથી કરતા. રાગ ખરો અમને, રાગની ના નથી પાડતા, પણ અમે ક્યાંય દ્વેષ ન કરીએ, ક્રોધ ન કરીએ, અમે ફલાણું ન કરીએ, ખોટી વાત છે. જેને રાગ છે એને દ્વેષ આવ્યા વિના રહી શકે, કેમ કે પ્રતિપક્ષ છે એક સિક્કાની બે બાજુ જેવો, ઉલટી બાજુમાં એ ઊભો છે. તો એવું દેખાય છે એટલે ભ્રાંતિમાં પડે કે આવા રાગ દ્વેષ મોહી હોય એ બધી જ્ઞાની કેવી રીતે હોય એમ ભ્રાંતિમાં પડે એવો તેનો વ્યવહાર દેખાતો હોય. તેવી ભ્રાંતિ નિવૃત્ત થવા માટે મુમુક્ષુ જીવે તેવા પુરુષને કેવા પ્રકારથી ઓળખવા ઘટે એ ઓળખવાની રીત કઈ પાછી? આ એક ત્રીજો પેટા પ્રશ્ન કાયદો છે કે જેથી તેવા વ્યવહારમાં વર્તતા પણ જ્ઞાન લક્ષણ પણ તેના લક્ષમાં રહે. જો અહીંયા પણ લક્ષણની વાત કરી, આમ આ એક પેરેગ્રાફમાં જ્ઞાની પુરુષને ઓળખવા અંગેનો વિષય પ્રશ્ન ચિહ્નમાં એમણે મૂક્યો છે, ઉત્તર નથી આપ્યો. પોતે આ વિષયનો પ્રશ્ન સમસ્યા સુભાગભાઈ માટે લખી છે. ઉત્કૃષ્ટ પાત્ર છે ને, અને એ તો ઓળખી શક્યા છે એટલે એમને પૂછે છે કે તમે અમને ઓળખા કે અમે જ્ઞાની પુરુષ છીએ, વળી અમે પરિગ્રહાદિ સંયોગમાં વર્તીએ છીએ, અમારો રાગ દ્વેષ ને મોહ દેખાય એવો છે, બીજા સામાન્ય માણસને પણ દેખાય એવો છે, કે આ ઝવેરી બજારની દુકાને બેઠા છે, વેપાર ધંધો કરે છે બરાબર, અને કુટુંબ પરિવારને બૈરા છોકરા વાળા પણ છે, આ તો બધું ખુલ્લી વાત છે, તો પછી તમે કેવી રીતે માન્યું કે અમે જ્ઞાની પુરુષ છો? એક તો તમે કઈ રીતે માન્યું, બીજું કે એવી પ્રવૃત્તિમાં દેખાવા છતાં એવા કયા લક્ષણથી તમે માન્યું, શું કઈ રીતે માન્યું, અને અમે આ પરમાર્થ માટે વિશ્વાસ કરવા યોગ્ય જ્ઞાની છીએ એમ કયા લક્ષણથી માન્યું તમે? પછી તો એમને જ પ્રશ્ન છે, લ્યો ને, અથવા તમે કોઈ બીજાને કીધું હોય કે આ જ્ઞાની પુરુષ છે અને બીજા માનવા માંડ્યા કે આ જ્ઞાની પુરુષ છે, તો આવા ઓળખાણમાં ભ્રાંતિ લાગે નહીં, જ્ઞાની લાગતા નથી, તો એને શું કરવું, એને કેવી રીતે જ્ઞાની છે એમ સમજાવવા, એવું કાંઈ તમે એને કોઈ એને સૂચના આપી છે? જો ભાઈ વેપાર કરે છે, ધંધો છે, વેપારી જેવા કપડાં પહેરે છે, તેથી તો અંગરખો ને પાઘડી ને ખેસ ને બધું રાખતા હતા એમના ફોટા છે, એ પ્રમાણે શું બૂટ પહેરેલા છે, શું અને કુટુંબ પરિવાર છે ઘરે, માતા પિતા પત્ની બાળકો બધું છે, એની અંદર પણ એ સત્પુરુષ છે એવી ભ્રાંતિ નિવૃત્ત થાય એવા માટે, એના માટે તમે કઈ એને કઈ કહ્યું છે, સમજાવ્યું છે કે માની લ્યો એમ જ છે, આંખમી છે ને, અથવા એવા વ્યવહારમાં એ વર્તતા હોય ત્યારે પણ એનું જ્ઞાન લક્ષણ પણ કેવી રીતે જાણવું, એવું કોઈને સમજાવ્યું છે, કીધું છે કે એમ જ કીધું છે કે માની લ્યો? આ ચાર વાત બહુ સારી રીતે એમણે, જો આ એક જ્ઞાનીને ઓળખવાના પ્રશ્નમાં એ પોતે કેટલા ઊંડાણથી વિચારે છે, જ્ઞાની થયા છે તો પણ, કે કોઈ પણ મુમુક્ષુ જીવે આટલા ઊંડાણમાં જઈને જ્ઞાની પુરુષની પરીક્ષા કરીને એને માન્ય કરવા જોઈએ, ઓગે ઓગે માનવાનો કાંઈ ફળ નથી, અનંતકાળથી અનંતા તીર્થંકરો મળ્યા, એથી જાજા નિર્ગ્રંથ ગુરુ મળ્યા ને એથી જાજા સત્પુરુષ મળ્યા, અનંતવાળમાં અનંતવાર તીર્થંકર મળ્યા, એથી વધારે વાર નિર્ગ્રંથ ગુરુ મળ્યા કેમ કે એની સંખ્યા વધારે છે, અને એથી વધારે વાર સત્પુરુષ મળ્યા કેમ કે એની સંખ્યા એથી વધારે હોય, એ ત્રણમાંથી કોઈને ઓળખીને ક્યારે પણ માન્યા નથી, માન્યા છે ખરા, ઓળખીને ક્યારેય માન્યા નથી, એનું મહત્વ શું છે, કઈ વાત ઉપર છે, કે ઓળખીને જો એક વાર માનવામાં આવે તો એ જીવનો સંસાર ન રહે, એને નિર્વાણ પદની પ્રાપ્તિ થાય, શું નિર્વાણ પદની પ્રાપ્તિ લીધી છે એની સામે, શું સત્પુરુષને ઓળખવાનું ફળ નિર્વાણ પદ છે, પછી સમ્યક દર્શન છે એ કહેવાની જરૂર રહેતી નથી, યાગીજીએ પોતે લખ્યું છે નિર્વાણ પદ નું મુખ્ય કારણ એવા જે સત્પુરુષ, આગળ આવી ગયો, આ બાજુ ડાબા હાથ બાજુ ઉપરમાં જ છે, તેનું મહત્ ફળ છે એટલું લીધું છે, કોઈ પણ પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષ ચાલે આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિ પણ એવો થાય તો તેનું ફળ મહત ફળ છે, મહત ફળમાં નિર્વાણ પદ છે એ વાત છે, પણ ઓલામાં તો ચોખ્ખું લખ્યું છે, એનું ફળ નિર્વાણ પદ છે એમ કે બહુ સ્પષ્ટ છે. દાદા દાદી ઉપર માં લખેલું છે. અથવા એમ લખે છે કે જ્ઞાની ને ઓળખે તો એનું નિર્વાણ પદ સુલભ હોય, એ તો હમણાં આવી ગયું. જો જ્ઞાની ને બધા ઓળખી શકતા હોય તો નિર્વાણ પદ પણ સુલભ જ હોત એમ કરીને લીધું છે. એમાં કેમ ન હોય એમ કરી લીધું. ઓલામાં તો સ્પષ્ટ જ લખ્યું છે એનું એનું પણ નિર્વાણ છે. નિર્વાણ પદ નું કારણ એવા જે સત્પુરુષ એમ કરીને લીધું છે. પત્ર પૂરો થતા થતા ચાલતા વિષયમાં એ વાત છે કે થોડોક ઉત્તર તો એમણે આપ્યો છે કે પ્રવૃત્તિ કરવા પ્રત્યે જેની વૃત્તિ નથી એવી વૃત્તિ જોઈ શકે. પ્રવૃત્તિ કરતા હોવા છતાં જેને પ્રવૃત્તિમાં રસ નથી, કોણ સત્પુરુષ છે? એમણે પોતે વ્યાખ્યા કરી છે કે પ્રવૃત્તિ કરવા પ્રત્યે જેની વૃત્તિ નથી, મારે પ્રવૃત્તિ કરવી જોઈએ, કરવી પડે છે બીજી વાત છે પ્રારબ્ધવશાત, પણ એને રસ નથી. અથવા રોગમાં કોને રસ હોય? એમને દાખલો જ્વરનો આપ્યો છે કે જ્વરાદી ઉત્પન્ન થતા કોઈને એમાં રસ આવતો નથી, એમાં રાગરૂપી રોગનો ઉદય થયો ઉદય ભાવમાં, એમાં કોને રસ હોય? કે એમાં રસ હોય નહીં. કરવા પ્રત્યે વૃત્તિ નથી, એ ક્ષણ પણ જેને કરવું ભાસતું નથી, પ્રવૃત્તિ કરવી એવું એક ક્ષણ પણ લાગતું નથી, એવો જેનો અભિપ્રાય છે. એક ક્ષણ પણ એક સમયમાં પૂર્ણ થવાતું હોય તો બીજો સમય જ્ઞાનીને, કોઈ જ્ઞાનીને જોઈતો. આ ગુરુદેવ શ્રી કહેતા. અને પ્રવૃત્તિ કરવાથી ઉત્પન્ન થતા ફળ પ્રત્યે જેમની ઉદાસીનતા છે, આ ત્રણ લક્ષણ તો એમણે જ બાંધ્યા છે, તેવા કોઈ આપ્ત પુરુષ. ત્રણ વાત તો પોતે જ લખી છે અહીંયા ને અહીંયા તે, બાકી તો ચર્ચા આપણે ઘણી વાણ કેવી હોય. મોટે ભાગે જ્ઞાની પુરુષને ઓળખવામાં એમની વાણી સાધન છે, કેમ કે ભાષા છે એ ભાવના નિમિત્તે આવે છે, એટલે ભાષા ઉપરથી ભાવને સમજી શકાય છે, ભાવનું ગ્રહણ કરી શકાય છે કે આ ભાષા કહેનારને ભાવ કેવા હોય. તો આત્મજ્ઞાન સંબંધીની જે ભાષા છે એની અંદર એક અપૂર્વતા છે, આત્માર્થનો ઉદ્દેશ છે અને પુરુષાર્થનું પ્રેરકપણું છે, પુરવાર પર અવિરોધપણું છે, જે 619ની અંદર વિશે ચાલી ગયો. 619માં એ વાત જે આવી હતી એ વગેરે જે ચિહ્નો છે ભાષાના એના ઉપરથી પણ ઓળખી શકાય છે. અથવા 723 લોકની દ્રષ્ટિને જ્યાં સુધી આ જીવ ગમે નહીં તથા તેમાંથી અંતરવૃત્તિ છૂટી ન જાય ત્યાં સુધી જ્ઞાનીની દ્રષ્ટિનું વાસ્તવિક મહાત્મા લક્ષ્યગત થઈ શકે એમાં ન થઈ શકે એમાં સંશય નથી. એ મુમુક્ષુની યોગ્યતાનો વિષય લીધો છે કે મુમુક્ષુ જ્યાં સુધી લોક દ્રષ્ટિ વમે નહીં અથવા લોક દ્રષ્ટિમાં જે અંતરવૃત્તિ એટલે એનો અંતરંગનો જે રસ છે, લોકના પ્રસંગનો, લોકોની વસ્તુનો, લૌકિક વસ્તુઓનો, લૌકિક વાતોનો, જ્યાં સુધી એને અંતરંગમાં રસ છે એવું છૂટી ન જાય ત્યાં સુધી તે મુમુક્ષુને જ્ઞાનીની દ્રષ્ટિનું વાસ્તવિક મહાત્મા લક્ષ્યગત ન થઈ શકે. એ જ્ઞાની કેવી અલૌકિક દ્રષ્ટિથી વાત કરે છે એ વાત એને સમજાય નહીં એમાં સંશય નથી. એ વાત લીધી છે ઓળખનારની યોગ્યતા સંબંધીની વાત લીધી છે. અહીંયા એ વાત પણ અપેક્ષિત છે, મુમુક્ષુની વાત લીધી છે કે કેવો મુમુક્ષુ જ્ઞાનીને ઓળખી શકે કે લોક દ્રષ્ટિવાળો નહીં ઓળખી શકે. જેની સમાજ ઉપર દ્રષ્ટિ હશે, સમાજની મુખ્યતાવાળો જીવ હશે એને જ્ઞાનીની દ્રષ્ટિ નહીં ઓળખાય, એટલે જ્ઞાની પણ નહીં ઓળખાય એને. ને ગુરુદેવે એક વાત લીધી છે કે જેને એ જોતા આવડે કે આ જીવની દ્રષ્ટિ પોતાના અનંત શાંતિના પિંડ ઉપર છે કે નહીં, એને કોઈ બાહ્ય ચિહ્ન જોવાના રહેતા નથી. પ્રારબ્ધ યોગથી પરિગ્રહ સંયોગ આદિ ગમે તેમાં વર્તતા હોય તો પણ એની દ્રષ્ટિ અનંત શાંતિના પિંડ ઉપર હોય અને પોતાને આત્મશાંતિ અર્થે જેના જીવનના પરિણામનું વલણ હોય એવું જો કોઈ જીવ પારખી શકે, ઓળખી શકે, તો એ જ્ઞાનીને ઓળખી શકે. નહીતર બાળ બુદ્ધિ જીવો બાલાનામ પશ્યંતિ લિંગાહા, ગુરુદેવ કહેતા કે બાળ બુદ્ધિ જીવો તો બાહ્ય ચિહ્નોથી આકર્ષિત પામે છે. એ બાહ્ય ચિહ્નોમાં કોઈ ત્યાગ જોવે છે, ધર્મ બુદ્ધિએ કરેલો ત્યાગ, અને ધર્મ બુદ્ધિએ કરેલો શાસ્ત્રના જ્ઞાન આદિનો ક્ષરોક્ષણ, એ બંને બાહ્ય ચિહ્નો છે અને તે બાળકોને જોવાનો વિષય છે. એ બાળક બુદ્ધિ જીવો એમાં ભ્રમણામાં પડે છે કે આ જ્ઞાની છે, અને એ દોરવાઈ જાય છે જ્ઞાની માનીને. ખરેખર એ રીતે જ્ઞાનીની ઓળખાણ થઈ શકતી નથી. ન તો શાસ્ત્ર જ્ઞાનથી જ્ઞાનીનું માપ નીકળે છે, ન તો કોઈ પદાર્થોના ત્યાગથી ત્યાગી થયેલાથી જ્ઞાનીનું માપ નીકળી શકે છે. બેમાંથી એકે રીતે નીકળી શકતું નથી. તો એ વિષય છે, એ સૂક્ષ્મ પણ છે, અને એ સૂક્ષ્મતા ગ્રહણ કરવા માટે પોતાને પણ સૂક્ષ્મ અવલોકન થઈ શકે એવો પ્રકાર હોવો જોઈએ. અથવા એમ પણ નીકળી શકે કે જે જિજ્ઞાસુ જીવ મોક્ષ માર્ગની શોધમાં, આત્મકલ્યાણની શોધમાં, જન્મ મરણથી છૂટવાના માર્ગની શોધમાં પડ્યો હોય, અને એ માર્ગ દેખાડનારને એને મળે અને એમ એને એ માર્ગ દેખાય કે આમ છૂટાય છે એમ એ કહે છે, તો એને પ્રતીતિ આવે છે એના ઉપર કે નક્કી આને માર્ગ જોયો છે. માર્ગ ન જોયો હોત તો એ આ વાત આ રીતે કરી શકત નહીં. એટલે સંસાર પરિભ્રમણથી છૂટવાની જે વાત છે, એ વાત છે એમની, પણ વાત કરવાની જે રીત છે, એ રીત જે સમજી શકે છે અને એ રીતની શોધમાં પડેલાને એ રીત પકડાય છે જ્યારે, ત્યારે એને એના વચન ઉપર અને એના પરિણામન ઉપર પ્રતીતિ આવે છે કે ખરેખર આ કહેનાર જ્ઞાની છે. જ્ઞાની હોય તો જ આમ કહી શકે, નહીતર આમ કહી શકે નહીં. એ 689માં એવો એક સંકેત કર્યો છે, એ આ પ્રકારે કર્યો છે. જે બગડો કર્યો છે એમાં ત્રીજો પેરેગ્રાફ જે ત્રણ લીટી વાળો છે, અને ભાન સહિત પુરુષ વિના, એટલે જ્ઞાની વિના, આત્મભાન જેને છે એ જ્ઞાની છે. તો ભાન સહિત પુરુષ વિના, એટલે જેને આત્મજ્ઞાન ન હોય તે વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં. આ પ્રકારે ઉપદેશ ન થાય, ઉપદેશ થવો બીજી વાત છે અને ચોક્કસ અમુક પ્રકારે થવો, ખાસ પ્રકારે થવો, તે જુદી વાત છે. એમ જ્ઞાની, એમ સહેજે જ્ઞાની જાણે છે, અથવા એમ સહેજે ઉત્કૃષ્ટ મુમુક્ષુ પણ જાણે છે. મધ્યમ કક્ષાના મુમુક્ષુ હોય કે મંદ દશાવાન મુમુક્ષુ હોય, તેને ભાષાથી ભ્રમણામાં પડવાનો સંભવ છે. પણ ઉત્કૃષ્ટ દશાવાન અને જ્ઞાનીઓ એવી ભાષામાં આવીને કદી ભ્રમણામાં આવતા નથી, જ્ઞાનીને જ્ઞાની માનતા વિશે જરા વિશેષ વિચારણીય છે. કાલે ફરી વિશે